તારીખ 13/6/1993 શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકના ચોથા અધિકાર ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 54.
શ્રી મોક્ષમાર્ગ પ્રકાશક ચોથો અધિકાર, મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્રનું સ્વરૂપ, અધિકારનો વિષય છે. મિથ્યા દર્શનનો વિષય પૂરો કરીને મિથ્યા જ્ઞાન કેવું હોય છે એ સમજાવે છે. બંનેમાં મુખ્ય મુદ્દો એ લીધો છે કે પ્રયોજનભૂત તત્વને યથાર્થ જાણવા મુમુક્ષુની ભૂમિકામાં ન બને તો એના ફળ સ્વરૂપે સમ્યક જ્ઞાન અને સમ્યક શ્રદ્ધા ઉત્પન્ન ન થાય. તત્વજ્ઞાનનો અભ્યાસ તો અવશ્ય કરવો જ જોઈએ, કેમ કે બીજા પ્રકારના શુભ પરિણામોમાં તો જ્ઞાનની પ્રવૃત્તિ મુખ્ય નહીં હોવાથી અને શુભરાગની પ્રવૃત્તિ મુખ્ય હોવાથી એમાં તો સમ્યક જ્ઞાન અને સમ્યક શ્રદ્ધાનું નિમિત્તત્વ પણ નથી. તત્વજ્ઞાનના અભ્યાસના પરિણામમાં મુખ્યપણે જ્ઞાનની પ્રવૃત્તિ છે, તેથી એને તત્વ સમ્યક દર્શનનું નિમિત્ત ગણવામાં આવ્યું છે. પણ એમાં પણ વિશેષ વાત આ છે, ખાસ વાત આ છે કે યથાર્થ જ્ઞાન થવું જોઈએ. મુમુક્ષુને સમ્યક જ્ઞાન નથી, પણ પ્રયોજનભૂત વિષયનું તો એને યથાર્થ જ્ઞાન હોવું જોઈએ. એમાં સાત તત્વોનો વિષય છે મુખ્યપણે, અને એના અંતર્ગત દેવગુરુ અને શાસ્ત્રનો વિષય છે. કેમ કે મોક્ષ તત્વ છે તે સતદેવ તત્વ છે, સંવર નિજરા તે ગુરુ તત્વ છે, અને હે ઉપાદેયના સિદ્ધાંતો એ શાસ્ત્રનું તત્વજ્ઞાનનો મુખ્ય વિષય છે. કે શું હેય કરવું, શું ત્યાગવું, શું ગ્રહણ કરવું અથવા ઉપાદેય કરવું. એટલે પ્રોડમલજી સાહેબ અહીંયા યથાર્થતા કોને કહેવાય એની ચર્ચા કરે છે, પ્રશ્ન ઉત્તર ઉઠાવીને એની ચર્ચા કરે છે. પ્રશ્ન છે, મિથ્યા દ્રષ્ટિના જીવાદી તત્વોના અયથાર્થ જાણવાને મિથ્યા જ્ઞાન ભલે કહો, પણ દોરડી સર્પાદિકના યથાર્થ જાણવાને તો સમ્યક જ્ઞાન કહો. મિથ્યા દ્રષ્ટિના જીવાદી તત્વોના અયથાર્થ જાણવાને તમે મિથ્યા જ્ઞાન કહો એ કબૂલ છે, પણ જ્યારે સાચું જાણે ત્યારે તો એને યથાર્થ જાણ્યું એમ તો કયો, એને શું કરવા એમ કહો છો કે યથાર્થ નથી જાણતો એ? તો કે પ્રયોજનભૂત વિષયમાં યથાર્થ નથી જાણતો, માટે અપ્રયોજનભૂત વિષયમાં પણ તે યથાર્થ નથી જાણતો, કેમ કે એની ક્વોલિટી તો જે છે એ છે. એટલે એનું એમાં યથાર્થતા નથી એ પહેલી વાત. એ શું પ્રશ્ન છે કે સમજમાં વાત બરાબર આવી, પણ છતાં મુમુક્ષુની ભૂમિકાની જે સમજણ છે એ પ્રમાણે મુમુક્ષુની ભૂમિકાનું પરિણમન નથી. તો ત્યાં એ સમજણ યથાર્થતા એવું નામ પામતી નથી. કારણ એ છે કે પોતાને એક તો દર્શન મોહ તીવ્ર છે, મુખ્ય કારણ આ સમજવું કે દર્શન મોહ પોતાને તીવ્ર છે. બીજું કે પોતાને જે વાત સમજ્યો છે એ જ વાતને પરિણમનમાં લાગુ કરવાની જે પ્રયોગ પદ્ધતિ છે, એ પ્રયોગ પદ્ધતિની ખામી એ પણ આનું એક કારણ છે. આ એક પ્રવૃત્તિગત કારણ છે, અને પેલું જે કારણ છે એ એવું અજ્ઞાત કારણ છે કે જીવને પ્રથમ દ્રષ્ટિએ પોતાની ભૂલ નથી સમજાતી કે મને દર્શન બહુ તીવ્ર વર્તે છે. કેમ કે પ્રવૃત્તિ તો દેવગુરુ શાસ્ત્ર સંબંધી ધાર્મિક પ્રવૃત્તિ નિવૃત્તિ લઈને કરતા હોય ત્યારે એને દર્શન બહુ તીવ્ર થાય છે, કેમ સમજાય? દર્શન બહુ તીવ્ર છે ત્યારે તો એને એ વાત યથાર્થપણે પરિણમનમાં આવતી નથી. સમજે છે એટલું નહીં, સમજીને સંમત પણ કરે છે કે વાત બરાબર છે, આમ જ હોય, છતાં એમ નથી થતું, પોતાની ભૂમિકા પ્રમાણે નથી થતું, માટે તે અયથાર્થતાને સૂચવે છે એમ છે. વિચારી આવ્યો છે એમાં દ્રષ્ટાંત બહુ સારું લાગુ કરશે કે સમ્યક દ્રષ્ટિને 8 અંગ હોય છે, નિશ્ચય અને વ્યવહારે બંને પ્રકારે. કેમ કે સમ્યક દર્શન એ શ્રદ્ધા ગુણનું અખંડ પરિણમન છે. કેવું છે?
અખંડ.
એટલે સમ્યક દર્શન કદી ખંડિત એટલે ખોડ ખાપણ વાળું ન હોય કે ભાઈ આનું સમ્યક દર્શન ખોડ ખાપણ વાળું છે, આનું સમ્યક દર્શન બરાબર છે એમ નથી. શું કોઈ પણ સમ્યક દ્રષ્ટિ હોય, પછી તે કોઈ બહુ પ્રસિદ્ધ મહાત્મા હોય, હજારો માણસ જેને સમ્યક દ્રષ્ટિ તરીકે સ્વીકારતા એવા હોય, ને કોઈ ઘરના ખૂણે ચીથરે વીંટાયેલું રત્ન હોય, ચીથરે વીંટું રત્ન નથી કહેતા આપણે, જેને ખબર ન પડે, પણ સમ્યક દર્શન બંનેના અખંડ છે. કોઈનું સમ્યક દર્શન ખોડ ખાપણ વાળું નથી હોતું. મૂલ્ય બંનેનું સરખું, બંનેનું નહીં. ગુરુદેવના શબ્દોમાં કહીએ તો એક તિર્યંચ સમ્યક દ્રષ્ટિ અને સિદ્ધ પરમાત્માનું સમ્યક દર્શન, સમ્યક દર્શન અપેક્ષાએ તે બંને સરખા છે. શું કહેતા હતા?
બંને સરખા.
બંનેનું સમ્યક દર્શન સરખું છે એમ ન કીધું. જો ગુરુદેવની શૈલી જુઓ, સમ્યક દર્શન અપેક્ષા એ બંને સરખા છે. તમે સાંભળ્યું હશે ઘણી વાર આ વાત ચર્ચામાં ચાલી છે. શું ચર્ચામાં આ વાત ચાલતી હતી કે સમ્યક દર્શન અપેક્ષા એ બે જીવો સરખા છે. લ્યો ઠીક, આખા જીવને સમ્યક દર્શનની પ્રધાનતાથી સરખા પણ આપી દીધો. મેં તો વાત તો બીજી લેવી છે. જો સમ્યક દ્રષ્ટિને 8 અંગ નિશ્ચય છે, એ તો પ્રગટે નહીં મુમુક્ષુને. પણ મુમુક્ષુને જે વ્યવહાર છે એ તો એને અનુસરતો, સમ્યક દ્રષ્ટિને અનુસરતો ચાલુ થઈ જાય. કેમ કે પૂર્વ પર્યાય પણ વ્યવહાર છે, માટે શું તો એને વાત્સલ્ય પ્રભાવના અથવા જેને કહીએ કે નિર્લોભપણું, નિષ્ફળતા, શું આ કિંચન લીધું છે ને, નિશંકિતમાં યથાર્થતા સમજણની, યથાર્થતા એ નિશંકતા ત્યારે આવે, યથાર્થતા આવે ત્યારે આવે. નિશંકિત નિકાંક્ષિત, એ નિકાંક્ષિતમાં વૈરાગ્ય, ઉપશમ, નિર્લોભતા એ બધું આવે છે એની અંદર. શું તો એ બધા પ્રકાર એના મુમુક્ષુની ભૂમિકામાં ચાલુ થઈ જાય. અને ચાલુ ક્યારે થાય? કે સદ્દેવ તત્વનું સ્વરૂપ ઓળખીને, સદગુરુનું સ્વરૂપ ઓળખીને, સત્શાસ્ત્રને સિદ્ધાંતની હિતકારકતાનું સ્વરૂપ ઓળખીને, કેવા હિતકારક મહાન સિદ્ધાંતો છે, પરમ હિતકારક સિદ્ધાંતો છે. કેવા? જગતમાં એનો જોટો જડે એવો નથી, એવા પરમ હિતકારક આ સિદ્ધાંતો છે આત્માના. શું એના પ્રત્યે ભક્તિ, બહુમાન, શું અને સાધર્મી પ્રત્યે ભક્તિ. હો વાત્સલ્યો ક્યારે આવે? ભક્તિ આવે ત્યારે આવે. ભક્તિ ના આવે તો વાત્સલ્ય ના આવે. ભક્તિ નો વિચાર ચાલે છે ને એને સંભાવ્યા ત્યારથી વાત્સલ્ય એવું જ આવે. એવી ભક્તિ એવી સરસ છે. સત્પુરુષ પ્રત્યે એવી જ ભક્તિ હોય. હજી પરમેશ્વર બુદ્ધિ નથી આવી તો આવી ભક્તિ આવે છે. પરમેશ્વર બુદ્ધિ આવે ત્યારે એવી જ ભક્તિ હોય એમ લાગે. શું ચર્ચાથી એમ એ વાત થઈ કે પરમેશ્વર પણ દેખાય. શ્રીમદ રાજચંદ્રજી રાજચંદ્રજી તરીકે ન દેખાય. નામથી ભલે આપણે રાજ 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 ગમે એટલું ભક્તિ કરીએ પણ એ પરમેશ્વર પણ દેખાય. ગુરુદેવ પરમેશ્વર પણ દેખાય. કોઈ પણ જ્ઞાની એને પરમેશ્વર પણ દેખાય. એને છગનજીએ તો લીધું ચર્ચામાં કે વ્યાખ્યાન કરતે હૈ ઉસકો મેં ગુરુદેવ નહીં માનતા. और व्याख्यान के उपदेश देने के जो परिणाम है उसको भी मैं गुरुदेव नहीं मानता है. उसका जो परमेश्वर स्वरूप है उसको मैं गुरुदेव मानता हूँ. जेनी नजर शू छे ई बतावे छे. कई नजरे एमने गुरुदेव ने जोया छे. ए बधा ज्ञानीओ नो एक ज अभिप्राय छे ए विषय में. शू એટલે એમ કે છે કે મિથ્યા દ્રષ્ટિના સાચા જાણવાને તમે અયથાર્થ જ્ઞાન શું કરવા કહો છો? કે અયથાર્થતા છે, પ્રયોજનભૂત વિષયમાં અયથાર્થતા છે. પછી અપ્રયોજનભૂત વિષયમાં યથાર્થતા હોય એ વાત વિચારવાની રહેતી નથી. જેમ કે એક માણસને મોટું નુકસાન જાય છે, હજારો લાખો રૂપિયાનું નુકસાન જાય છે તો પણ એ સાચું બોલે છે, ખોટું બોલતો નથી. બરાબર છે, હું સ્વીકારું છું આ વાત, ભલે મને નુકસાન જાય. તો પછી જે વાતમાં એને નુકસાન ન જતું હોય એમાં એ ખોટું બોલે છે એવી શંકા કરી શકાય ખરી? ન કરી શકાય. કેમ કે તો અપ્રયોજનભૂત વિષય છે. આ ન્યાય ટોડરમલજીએ લીધો છે. વર્તમાન વૈજ્ઞાનિકો એમ કહે કે ફલાણું આમ છે અને જૈન દર્શનના શાસ્ત્રો આમ કહે તો અપ્રયોજનભૂત વિષય છે. તો જે મહાત્માઓએ પ્રયોજનભૂત વિષયમાં પરમ સત્ય કહ્યું તે મહાત્માઓ અપ્રયોજનભૂત વિષયમાં અસત્ય શું કરવા કહે? માટે એમની વાત પ્રમાણિક માનવી, સ્વીકારવી. પ્રમાણિક છે એમ સ્વીકારવી. એ ન્યાય લીધો છે, એ ન્યાય અહીંયા લાગુ પડે છે. નિર્વિકલ્પ દશામાં પણ તત્વ શ્રદ્ધા નું ઉત્તરમાં બીજો પેરેગ્રાફ નીચેની દશામાં ક્યાં છે ને? સાત તત્વોના વિકલ્પમાં ઉપયોગ લગાવ્યો તેથી પ્રતીતિને દ્રઢ કરી. પછી પ્રશ્ન છે, છદ્મસ્તને તો પ્રતીતિ અપ્રતીતિ કહેવી સંભવે છે, તેથી ત્યાં સાત તત્વોની પ્રતીતિને સમ્યક્ત્વ લક્ષણ કહ્યું તે અમે માન્યું. પણ કેવળી ભગવાનને તો સર્વનું જાણપણું સમાનરૂપ છે, તેથી ત્યાં સાત તત્વોની પ્રતીતિ કહેવી સંભવતી નથી. કેમ કે એમાં તો એ ઉપાદેય આવે છે ને, તો કેવળીને એ ઉપાદેય ક્યાં રહ્યું છે? માટે એને સાત તત્વોની પ્રતીતિ ગઈ એમને, પેલા કરી વહી ગઈ. અને તેમને સમ્યક તો ગુણ તો હોય છે જ, માટે ત્યાં એ લક્ષણ અવ્યાપ્તિ પણ આવ્યું. કેવળીને આ લક્ષણ નથી સાત તત્વની પ્રતીતિ વાળો. માટે તમારું લક્ષણ સમ્યક દર્શનમાં સાત તત્વનું પ્રતીતિ એ કેવળને લાગુ પડતું નથી, માટે આ લક્ષણ બરાબર નથી એમ. તમે છઠ્ઠી લીટી, પરંતુ જેવું સાતત્વનું શ્રદ્ધાન છદ્મસ્થને થયું હતું તેવું જ કેવળી ભગવાનને પણ હોય છે, માટે જ્ઞાનાદિકની હિંતા અધિકતા હોવા છતાં પણ ત્રિયંચાદિક અને કેવળી સિદ્ધ ભગવાનને સમ્યક્ત્વ ગુણ તો સમાન જ કયો છે. ગુણ એટલે પર્યાય લેવો, સમ્યક્ત્વ ગુણની પર્યાય, ગુણરૂપ શુદ્ધ પર્યાય. ગુણ તો બધાને સરખો છે, સ્વભાવીને સરખો છે અને નિગોદિયાને સરખો છે, પણ અહીંયા તિર્યંચન અને સિદ્ધ ભગવાનની સરખામણી કરી છે, એ ટોડરમલજી સાહેબે પણ કરી છે. અને ત્યાં પર્યાય સમાન કહી છે, ગુરુદેવ જીવ સમાન કહેતા હતા. આ શૈલીમાં આટલો ફેર છે કે તિર્યંચ અને સિદ્ધ ભગવાન સમ્યક દર્શનની અપેક્ષાએ એક સરખા છે કહેવામાં વધારે વજન આવે છે એ વાત ઉપર. હા, એવી વાત છે. આ પર્યાયાર્થિક નહીં થઈ ગયું, પેલું દ્રવ્યાર્થિક નહીં થઈ ગયું. શું દ્રવ્યાર્થિક એટલે? પર્યાયથી અભેદ અભેદ દ્રવ્ય સમ્યક દર્શનની પર્યાયથી અભેદ પ્રધાનતા જે છે પર્યાયની, એ વાત પ્રમાણ વિષયક જે દ્રવ્યાર્થિક નહીં છે એ દ્રવ્યાર્થિક નહીં થઈ કહ્યું અહીંયા ગુરુદેવે. બરાબર છે, નીકળે છે આધાર શાસ્ત્ર. એ તો ગુરુદેવ કે તો બહાર બોલે ને ગુરુદેવ, જયારે મોટે ભાગે શાસ્ત્રમાં હોય તો જ બોલતા, નહીતર એમ કે ખાનગીમાં જે શ્રદ્ધાવાન હોય એને આવી વાત અંદરથી ઉગી છે પણ હજી શાસ્ત્રમાં આધાર નથી મળતો એટલે બહાર નથી મૂકતા એમ કે. કારણ કે સામે વિદ્વાનો ત્રણેય ફિરકાના માથાકૂટ બહુ કરતા હતા, છાપા છાપે ને કાંઈક કરે. એટલે ગુરુદેવ શાસ્ત્ર આધાર હોય તો પછી નગારાને દાંડી મારીને વાત જાહેર કરે અને શાસ્ત્ર આધાર આપે, નહી તો પછી સમજવું કે અંદરથી આત્મામાંથી ઉગ્યું છે માટે માન્ય કરવું. ઉત્તર હવે, મિથ્યા દ્રષ્ટિ જાણે છે ત્યાં તેને સત્તા અસત્તાનો વિશેષ ભેદ નથી. શું બહુ વ્યવસ્થિત ઉત્તર આપે છે. શું જ્ઞાનમાં કેવી રીતે ભૂલ થાય છે અને પ્રયોજનભૂત ભૂલ થાય એટલે પ્રયોજનભૂત ભૂલને જ્ઞાનનો વિપર્યાસ કહે છે. એ વિપર્યાસ કેવી રીતે થાય છે બહુ વ્યવસ્થિત સમજાવે છે. મિથ્યા દ્રષ્ટિ જીવ છે કે જ્યારે જાણવારૂપ પરિણમે છે ત્યારે એને સત્તા અસત્તાનો વિશેષ ભેદ નથી. શું જેમાં જેની સત્તા છે તેમાં તેની સત્તા ગ્રહણ કરવી. શું જેમાં જેની સત્તા છે તેમાં તેની સત્તા ગ્રહણ કરવી અને અન્ય તત્વની સત્તા એમાં ગ્રહણ ન કરવી. શું તેથી તેને ત્રણ પ્રકારની વિપરીતતા ઉપજે છે. વિપરીતતા કહો, વિપર્યય કહો, વિપર્યાસ કહો, ત્રણેયનો એક સરખો અર્થ છે. તેથી તેને કારણ વિપરીતતા ઉત્પન્ન થાય છે, તેને સ્વરૂપ વિપરીતતા ઉત્પન્ન થાય છે અને તેને ભેદાભેદ વિપરીતતા પણ ઉત્પન્ન થાય છે. આ ત્રણ પ્રકારની વિપરીત, એક વિપરીતતા હોય ત્યાં ત્રણેય વિપરીતતા હોય. આ ત્રણેય વિપરીતતા મિથ્યા જ્ઞાનમાં સાથે રહે છે. ત્યાં હવે ત્રણેયને સમજાવશે. જેને તે જાણે છે તેના મૂળ કારણોને તો ન ઓળખે અને અન્યથા કારણ માને તે કારણ વિપરીતતા છે. શું પ્રયોજનભૂત વિષયમાં કારણને ન સમજે એ કાર્યને પણ ન સમજે, માટે પ્રયોજનભૂત વિષયની અંદર જે કારણને ઓળખતો નથી શું તે અન્યથા કારણ માનીને ઉપાય પણ અન્યથા કરશે. કેમ કે એને કારણ બીજું જાણ્યું છે તો ઉપાય પણ બીજો જ કરશે. શું ધર્મનું કારણ પુણ્ય શુભ ભાવ, કારણ વિપરીતતા થશે, કેમ કે એક આશ્રવ તત્વ છે ને એક સંવર તત્વ છે, ન્યાય થી બેસતું નથી. આશ્રવ સંવર નું કારણ હોય એ વાત બેસતી નથી. એ કારણ વિપરીતતા છે અને એ કારણ કાર્યની પરંપરા છે, એ સિદ્ધાંતની મૂળ વાત છે. શું કારણ કાર્યને ન સમજે તો મોટો ફેર પડી જાય છે, એ સિદ્ધાંતને ન સમજી શકે. એટલે કારણ કાર્યને બરાબર સમજવું જોઈએ. આ શ્રદ્ધા કારણ છે ને જ્ઞાન કારણ છે ને ચારિત્ર કારણ છે ને પ્રસાદ કારણ છે ને ફલાણું કારણ છે ને આ બધી જે ચર્ચાઓ ચાલે છે એમાં પ્રયોજન છે, એમાં પ્રયોજન કારણ વિપરીતતા મટાડવાનું પ્રયોજન છે. શું એમને મૂપડે પોતાને જે ઠીક લાગે એવી રીતે એમ ચાલતું નથી. જેને જાણે છે તેના મૂળ વસ્તુભૂત સ્વરૂપને તો ન ઓળખે અને અન્યથા સ્વરૂપ માને તેને સ્વરૂપ વિપરીતતા છે. એટલે સાતે તત્વોનું ભાવભાષણ હોવું જોઈએ. ભાવભાષણ કહો કે ઓળખવું કહો, બંને એક જ ભાવના જુદા જુદા શબ્દો છે. ઓળખાણ કહો કે ભાવભાષણ કહો, બે એક જ વાત છે. તો કે છે કે પ્રયોજનભૂત તત્વને ન ઓળખે, એના ભાવ ન ભાષે, તો એને સ્વરૂપ વિપરીતતા થયા વગર રહે નહીં. એને આશ્રવ ભાવમાં પોતાનું હિત એને લાગ્યા વગર રહે નહીં. કોઈને કોઈ પ્રકારના આશ્રવ ભાવમાં એ આત્મહિત માની લેશે. કહે કે આ તત્વદ્રષ્ટિની ભૂલ છે, એ સ્વરૂપ વિપરીતતા થઈ છે, એને કોઈ રીતે સમ્યક દર્શન થાય નહીં. હા, ઓળખવાની એવું પણ જ્ઞાનની જ પર્યાય છે. ઓળખવું એ જ્ઞાનની પર્યાય છે. જાણવું તો ઓળખ્યા વગર જાણવું બને, કેમ કે આપણે સોનાને સોનું કહીએ છીએ, સોનાના દાગીનાને સોનાનો દાગીનો કહીએ છીએ, ચાંદીના દાગીનાને ચાંદીનો દાગીનો કહીએ છીએ, હીરાને હીરો કહીએ છીએ, અને પૈસા આપીને ખરીદીએ છીએ ઝવેરી બજારમાં જઈને. પણ જાણીએ છીએ કે આ સોનું ચાંદી હીરા છે, પણ આપણે ઓળખતા નથી. ઓળખે કોણ? કે જે સોની છે એ કસોટી ઉપર ચડાવીને અને ઓળખે છે, ઝવેરી છે એ હીરાને બરાબર જોઈને ઓળખે છે કે આ હીરો કહેવાય, આ હીરાની જાત આ છે, એને જાતની ખબર છે. પથ્થર તો બધા પથ્થર છે, ખોટા હીરાના પથ્થર છે અને સાચા હીરાના પથ્થર છે, પણ એની જાત પરખે છે. એમ સોના જેવી ધાતુ ઘણી છે, 5-5 રૂપિયાનો ચેઇન મળે ને એ ચેઇન હાથ સોનાનો લેવા જવું તો 5,000 લાગે, ક્યાં 5 રૂપિયા ને ક્યાં 5,000. મજૂરી કરાવો તો મજૂરીમાં ન પોસાય, છતાં વેચાય છે 5-5 રૂપિયામાં ફૂટ પાયરી ઉપર. અસલ એ જ ઘાટ હોય, એવી જ ચમક હોય, પણ જાત ધાતુની જાતુ જાતિ જુદી છે, જાત ફેર છે ત્યાં. એ ઓળખાણનો વિષય છે. કસીને ઓળખે છે એને, કસોટી ઉપર કસતા આવડે છે ને ઓળખતા આવડે છે. એમાં અહીંયા કસોટીએ ચડાવતા પણ આવડવું જોઈએ ને ઓળખતા પણ આવડવું જોઈએ. પ્રયોગની કસોટીએ ચડાવવું અને પ્રયોગ કરતા કરતા પરિચય કરીને ઓળખાણ સાધવી, એમ વાત છે. એટલે સ્વરૂપ વિપરીતતા થાય છે. ઓળખાણ ન હોય તો સ્વરૂપ વિપરીતતા થાય છે. આવ્યું ને ઓળખાણનું પ્રકરણ સરવાળે. તથા તેને જેને તે જાણે છે તે એનાથી ભિન્ન છે તથા એ આનાથી અભિન્ન છે, એમ યથાર્થ ન ઓળખતા અન્યથા ભિન્ન અભિન્નપણું માને તે ભેદાભેદ વિપરીતતા છે. શું ભિન્નપણું છે કે નહીં, અભિન્નપણું છે કે નહીં, કથનચિત ભિન્નપણું અને કથનચિત અભિન્નપણું, આ જેમ છે એમ સમજવું જોઈએ. કેમ કે 4 પ્રકારના અભાવ આવે છે ને, તો એક દ્રવ્યને બીજા દ્રવ્ય વચ્ચે અત્યંત ભાવ છે, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી બિલકુલ અભાવ છે, પણ અન્યોન્ય અભાવમાં તો એક પર્યાય ને બીજી પર્યાય વચ્ચે અન્યોન્ય અભાવ છે, એમાં કઈ બે દ્રવ્ય જેમ અભાવ નથી. દ્રવ્ય ને પર્યાય ને કથંચિત ભિન્નતા છે, સર્વથા ભિન્નતા નથી. અને ગમે એટલી આત્મામાં પર્યાયમાં એકાગ્રતા થઈને લીનતા થઈ જાય, પૂરીપૂર્ણ લીનતા થાય, યથાખ્યાત ચારિત્ર વખતે તો પણ પર્યાય પર્યાય રહે છે ને પર્યાય દ્રવ્ય દ્રવ્ય રહે છે. એવી જે ભિન્નતા ને અભિન્નતાનું જ્યાં જ્યાં જેવું સ્વરૂપ છે એને પોતાને જ્યાં જ્યાં પ્રયોજન હોય ત્યાં તેને યથાર્થ જાણવું જોઈએ. એ ભેદાભેદ વિપરીતતા છે. એ પ્રમાણે મિથ્યા દ્રષ્ટિના જાણવામાં વિપરીતતા હોય છે, અને એક વિપરીતતા માલુમ પડે ત્યારે સમજી લેવું કે ત્રણેય વિપરીતતા ત્યાં ઉભી છે, એમ વિના ભાવી રહીએ છે. શું મિથ્યા જ્ઞાનમાં ત્રણેય વિપરીતતા. એ પ્રમાણે મિથ્યા દ્રષ્ટિના જાણવામાં વિપરીતતા હોય છે. જેમ હવે દ્રષ્ટાંત આપે છે, દારૂનો કેફી મનુષ્ય માતાને પોતાની સ્ત્રી માને તથા સ્ત્રીને માતા માને તેમ મિથ્યા દ્રષ્ટિમાં અન્યથા જાણવું હોય છે, એને કાંઈ ભાન રહેતી નથી દારૂના કેફમાં. વળી જેમ કોઈ કાળમાં એ જ કેફી મનુષ્ય માતાને માતા પણ કહે ને સ્ત્રીને સ્ત્રી પણ જાણે તો પણ તેને નિશ્ચયરૂપ નિર્ધાર વડે શ્રદ્ધાનપૂર્વક જાણવું ન હોવાથી તેને યથાર્થ કહેતા નથી. કેમ કે ક્યારે સ્ત્રીને માતા કહેશે કે માતાને સ્ત્રી કહેશે એનું ઠેકાણું નથી, કેમ કે એને કાંઈ ભાન નથી રહી વખતે. એટલે મિથ્યા દ્રષ્ટિ સાચું કહે તો પણ એ ભાન વિનાનો છે, અને ખોટું કહે ત્યારે તો સાબિત કરવાની જરૂર નથી કે એ ભાન વિનાનો છે એમ લેવું. તેમ મિથ્યા દ્રષ્ટિ કોઈ કાળમાં કોઈ પદાર્થને સત્ય પણ જાણે, શું આગમ યુક્તિ ન્યાય તર્ક આ બધું હવે લઈ લેવું એમાં. તેમ મિથ્યા દ્રષ્ટિ કોઈ કાળમાં કોઈ પદાર્થને સત્ય પણ જાણે તો પણ તેના નિશ્ચયરૂપ નિર્ધારથી શ્રદ્ધાન સહિત જાણતો નથી, તેથી તેને સમ્યક જ્ઞાન કહેતા નથી. એને નિર્ધાર ખરેખર નથી, શંકા છે, ઊંડે ઊંડે એને શંકા છે, અથવા ક્યાંક કારણ વિપરીતતા, ક્યાંક સ્વરૂપ વિપરીતતા, ક્યાંક ભેદાભેદ વિપરીતતા થયા વગર. સ્વરૂપ વિપરીતતામાં સીધું છે, દુઃખનું સ્વરૂપ અને સુખનું સ્વરૂપ તો પ્રતિપક્ષમાં છે. વર્તમાન જે રાગનો વિકલ્પ ઉઠો એમાં દુઃખ છે, એને દુઃખ ન જાણ્યું એ સ્વરૂપને વિપરીત જાણ્યું છે, દુઃખના સ્વરૂપને વિપરીત જાણ્યું છે. પહેલું સ્વરૂપ વિપરીતતા ઊભી થાય છે, તેથી તેને સમ્યક જ્ઞાન કહેતા નથી. અથવા સત્ય જાણે, હવે જાણપણું સાચું હોય શું, છતાં એ વડે પોતાનું અયથાર્થ જ પ્રયોજન સાધે છે. શું કીધું, બહુ સારી વાત આવી આ, કે જાણવું યથાર્થ ક્યારે અને જાણવું અયથાર્થ ક્યારે. જાણવા પ્રમાણે પ્રયોજન સાથે તો યથાર્થ, અને પ્રયોજન ન સાથે તો અયથાર્થ. દીવા દેવી ચોખ્ખી વાત કરી, આપણે તો એ દાવો કરે છે અમારું જાણવું બરાબર છે, અમે બરાબર વાત જાણી છે, અમારે જાણવામાં ભૂલી નથી. આ ખેંચા ખેંચી થાય ને વાદ વિવાદ થાય ત્યારે, તો ભાઈ એ જાણવાથી મતલબ નથી, પ્રયોજન સાધવાથી મતલબ છે. બહુ સરસ વાત કરી થોડણ મળજી, આ જગ્યાએ વાત કરી છે બહુ સરસ કરી છે. શું કે કોઈ કાળમાં પદાર્થને સત્ય પણ જાણે, શું છતાં તે યથાર્થ પ્રયોજન સાધતો નથી, સત્ય જાણે છતાં વડે પોતાનું અયથાર્થ જ પ્રયોજન સાધે છે. યથાર્થ પ્રયોજન નથી સાધતો તો શું કરે છે કે અયથાર્થ પ્રયોજન સાધે છે. માટે તે જ્ઞાન ને યથાર્થ જ્ઞાન અથવા સમ્યક જ્ઞાન કહેતા નથી. એ પ્રમાણે મિથ્યા દ્રષ્ટિના જ્ઞાન ને મિથ્યા જ્ઞાન કહીએ છીએ. આમ છે, મિથ્યા દ્રષ્ટિના જ્ઞાન ને મિથ્યા જ્ઞાન કહીએ છીએ. આમ છે વાત. એક સ્વરૂપ સન્મુખ થયા પછી એને યથાર્થતા બરાબર આવી જાય છે, ક્યાંય એને સ્વરૂપ પ્રતિભાષું ઓળખાણ થઈ ત્યારથી યથાર્થતા લાગુ. નિશ્ચયનું પ્રકરણ નથી, ભાવ ભાષાનું ઓળખાણ છે તે સ્વરૂપ નિશ્ચય, એ સ્વરૂપ નિશ્ચયનું પ્રકરણ. અહીંયા તો એ પ્રકરણ એજન્ડા ઉપર ઓળખાણનું નથી. મિથ્યા જ્ઞાન ને સમ્ય જ્ઞાનની જ વાત છે. આ તો સૂક્ષ્મપણે વાત ત્યાં સુધી છે, એ તો ગુરુદેવની સાથે કેટલીક સ્પષ્ટતાઓ થયેલી છે એના આધારે વાત છે. હા, સુખનું પ્રયોજન સાધતો નથી, શાંતિનું પ્રયોજન સાધતો નથી, અથવા પોતાનું હિતનું પ્રયોજન સાધતો નથી. જે જાણે છે શાસ્ત્ર અનુસાર જાણપણું, સત્શાસ્ત્ર અનુસાર જાણપણું છે, પ્રયોજન અયથાર્થ પ્રયોજન ને સાધે છે, યથાર્થ પ્રયોજન ને સાધતો નથી. બસ આદિવા દાંડી જેવો સિદ્ધાંત છે, પકડી લેવું અહીંથી તરત જ પોતાના પરિણામનું માપ આવી જશે. શું પ્રયોજન સદાય છે કે નહીં, બસ જોઈ લેતું પ્રયોજન સદાય છે કે નહીં, તો તારી સમજણ યથાર્થ, નહીંતર સમજણમાં ભૂલ છે, નહીંતર સમજણમાં ભૂલ છે. સાચું જાણ્યું તો હોય તો ભલે ને સાચું જાણ્યું, પ્રયોજન ક્યાં સાધે છે? પ્રયોજન ઊંધું સાધે ને સાચું જાણ્યું એ વાતને મેળ ક્યાં બેસે છે એમ કે છે, એ મેળ બેસતો નથી. બહુ ચોખ્ખી વાત કરી છે. પ્રયોજનનો તીક્ષ્ણ અને સૂક્ષ્મ દ્રષ્ટિકોણ સાધ્ય થવો જોઈએ, અને એ પ્રમાણે પોતાનું પ્રયોજનની દ્રષ્ટિએ પરિણામોનું અંતર અવલોકન ચાલવાની પ્રેક્ટિસ મુમુક્ષુને હોવી ઘટે છે. જો એ ન હોય તો બધું અધર અધર જ ચાલે હવામાં, કાંઈ એને લેવા દેવા નથી એમ થાય. બધા સરખા થઈ ગયા, જેમ ઓલા ચોપડા પેલા દુકાને જઈને પાના ફેરવતો તો આ હવે સ્વાધ્યાય મંદિરમાં બેસીને પાના ફેરવે છે. ચોપડા જુદા છે, બાકી દુકાન તો તેની તે છે, સંસારની દુકાન છે. હજી ત્યાં બજારમાં એ દુકાન સંસાર વૃદ્ધિની હતી, અને આયા પણ દુકાન સંસાર વૃદ્ધિની છે. હજી એવી વાત છે. શું પ્રશ્ન, કેટલીક વાતો એમણે જે કરી છે ને એ તો પરમાગમનો સિદ્ધાંત જોરથી સ્થાપના કરે છે. આ વાત બધી પરમાગમમાં રહેલી છે, આચાર્યોના ગ્રંથોમાં આગમોમાં આ વાત રહેલી છે, અને એ વાતને એમણે મૌલિક રીતે અને સામાન્ય જીવોને પણ સુસ્પષ્ટ બેસી જાય એ રીતે સમજાય હું એવી વાત પોતાની શૈલીથી કરી છે. માટે એમની વાણીને પણ આગમ કહેવામાં આવે છે, સમ્યક દ્રષ્ટિની વાણીને એટલા માટે આગમ કહેવામાં આવે છે કે જે આગમનું તત્વ છે એ જ તત્વ એમની વાણીમાં રહ્યું છે. સર્વજ્ઞ ભગવાને જે વાત કરી છે એ વાત સમ્યક દ્રષ્ટિ કરે છે. શું ગુરુદેવ કહ્યું કેવળ જ્ઞાનની લબ્ધિ છે, બાર અંગધારી જે ન્યાય કાઢશે એ સમ્યક દ્રષ્ટિ કાઢશે, પરમાગમ સાધન વાત. એટલા માટે એ ખરેખર સમ્યક દ્રષ્ટિની વાણી નથી, પણ એ જિનેન્દ્રની વાણી કહેવામાં આવી છે. એને જિનેન્દ્રની વાણી ગુરુદેવે કહી, જીનવાણી કહી છે. કેમ કે સર્વજ્ઞ સ્વભાવને જીન સ્વરૂપે આત્માને પરમાત્માને સ્પર્શીને નીકળેલી એ વાણી છે. સ્વભાવને સ્પર્શીને નીકળેલી વાણી છે, તો સ્વભાવ તો જીન સ્વભાવ છે, સર્વજ્ઞ સ્વભાવ છે, માટે એ વાણીને જીન વાણી કહેવામાં આવે છે. નહીં, એટલું જ મુનિ પણ કાંઈ ઓછું ન થાય, ભગવાનનું કાંઈ ઓછું ન થાય, મુનિનું ઓછું ન થાય, કાંઈ ઓછું થાય જ નહીં. શું કાંઈ ઓછું થાય નહીં. ઘરે જમાઈ આવે અને દીકરા કરતા પણ હરખે એને સરભરા કરે તો દીકરા ઉપરનો પ્રેમ ઘટી જાય છે. હે, શું કહે ભાઈ, અમે તો દીકરી આપીને દીકરો લીધો છે એમ કે, શું કે જમાઈ નો કે, અને શું કે મલાવો કરે કે નહી, કેમ ઘટી જતું નથી. ન ઘટે કેમ કે જ્ઞાનમાં એનું સ્વરૂપ જાણ્યું છે. સ્વરૂપ જાણ્યું જ નહીં છે એમની, જેટલું મહિમાવંત સ્વરૂપ છે એટલું મહિમાવંત જાણ્યું છે. તો શું થાય કે આચાર્યો ભગવાનની સ્તુતિ કરે ત્યારે આત્માનો મહિમા એને ઘટી જાય, કેમ કે એ પરદ્રવ્ય છે ને એક સ્વદ્રવ્ય છે. આચાર્ય ભગવાનની સ્તુતિ કરે છે કે નહીં, આ ભક્તાંબર સ્તોત્ર ને કલ્યાણ મંદિર સ્તોત્ર ને મોટા મોટા સ્તોત્રો રેચ્યા છે મહાન આચાર્યોએ. ભગવાનની ભક્તિ કરે પરદ્રવ્યની, તો પછી સ્વદ્રવ્યની ભક્તિ ઉડી જાય કે ન ઉડી જાય, ઘટી ન જાય કેમ? પરને સ્વ તો પ્રતિપક્ષમાં છે કે ન ઉડે, કેમ કે સ્વરૂપ જ્ઞાનમાં છે, જ્ઞાનમાં સ્વરૂપ ભૂસાતું નથી, માટે એવું કાંઈ ન થાય. શું હવે પ્રશ્ન ઉઠાવ્યો છે કે એ મિથ્યા જ્ઞાનનું કારણ શું છે? શું એ મિથ્યા જ્ઞાનનું કારણ શું છે કે આમ કેમ થાય છે? કેમ મિથ્યા દ્રષ્ટિને શાસ્ત્રો વાંચીને પણ મિથ્યા જ્ઞાન રે, એવું શું કરવા પણ? શું ઉત્તર? મોના ઉદયથી જે મિથ્યા તો થાય, શું કીધું? દર્શન મોનું કારણ લીધું, નિમિત્તની વાત. પછી આગમ શૈલી છે એટલે મોનો ઉદય કરીને પ્રકૃતિની વાત કરે છે, પણ પરિણામ સાથે લેવાના છે. આપણે તો કઈ પ્રકૃતિ ઉપર દોષ નાખવો નથી, એ તો ન સમજાય એટલા માટે સમજાવે છે કે તારું જોડાણ ત્યાં છે, પણ પરિણામ સ્વતંત્રપણે તું કરે છો, જોડાણ પણ તું સ્વતંત્રપણે કરે છો. મોના ઉદયથી જે મિથ્યાત્વ ભાવ થાય છે તે સમ્યક ભાવ નથી થતો, એ જ મિથ્યા જ્ઞાનનું કારણ છે. આ જીવ પોતાના સમ્યક સ્વભાવી આત્મામાં સાવધાન નથી. શું છે? પોતાનો જે સમ્યક સ્વભાવ, એમાં અંતર સાવધાની નહીં હોવાને લીધે ઉદયમાં સાવધાન થયા વિના રહે નહીં. કેમ કે સાવધાની વગરનો કોઈ જીવ નથી. જ્યાં મારાપણું છે ત્યાં સાવધાની છે. ઉદયના પદાર્થોને મારાપણે જ્યાં સુધી સ્વીકાર્યા છે ત્યાં સુધી એની સાવધાની છૂટે નહીં, અને એ પરની સાવધાની સ્વરૂપમાં સાવધાની થવા દે નહીં, એ વિઘ્ન છે. સ્વરૂપમાં સાવધાન થવા માટે વિઘ્ન કોણ? કે તારા આત્માથી તે જેને અધિક માન્યું છે બીજાને, તે અધિકારી જ્યાં સુધી તને છૂટે નહીં ત્યાં સુધી સ્વરૂપની સાવધાની આવે નહીં. આત્મા તો સર્વોત્કૃષ્ટ પદાર્થ છે, પરમોત્કૃષ્ટ પદાર્થ છે. એના બદલે એને છોડીને અન્ય પદાર્થમાં તે અધિકપણું આપ્યું, તે અધિકારી તને સ્વરૂપમાં સાવધાની ને સ્વરૂપમાં અધિકતા આવવા દે નહીં. એ ઓળખાણ એટલા માટે કરે છે. કે સર્વોત્કૃષ્ટ પદાર્થ છે, ઓળખાતા એની સર્વોત્કૃષ્ટતાની ઓળખાણ થઈ એટલો મહિમા આવ્યો. એ મહિમાને નિશ્ચય ભક્તિ કહેવામાં આવી છે, એનું નામ નિશ્ચય ભક્તિ છે. લો, એટલા માટે એ ભક્તિની પ્રશંસા, નિશ્ચય ભક્તિની પ્રશંસા પરમાગમોમાં પણ કરવામાં આવે છે. નિયમસારમાં તો એ અધિકાર દીધો છે, નિશ્ચય ભક્તિનો અધિકાર રાખો લીધો છે. નેત્ર ગ્રંથ તો છે સ્વરૂપની ભાવનાનો. કુંદકુંદ આચાર્ય દેવે પોતાના સ્વરૂપની ભાવના માટે આ ગ્રંથની રચના, નિજ સ્વરૂપની ભાવના અર્થે રેચું મેં નિયમસાર, છેલ્લી કથા એમ કે છે. પણ માર્ગ ભક્તિ પણ કરી છે એમણે, કેમ કે નામ એનું નિયમ સાર આપ્યું. નામ કોઈ સ્વરૂપવાચક ન આપ્યું, નામ શું આપ્યું, નિયમ સાર પર્યાય વાચક નામ આપ્યું. નિયમ એટલે નિયમથી કર્તવ્ય, શું વિપરીત ના પર્યાર અર્થે સાર પદ યોજેલ છે. સાર શબ્દની પ્રયોજના છે એ વિપરીતતા કાઢવા માટે. નિયમથી કર્તવ્ય શું, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર માર્ગ. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર શું છે, મોક્ષ માર્ગ છે. નામ મોક્ષ માર્ગનું આપ્યું છે. અને મોક્ષ માર્ગમાં શું થાય છે કે એકલા સ્વરૂપને વળગી રહેવું, તે મોક્ષ માર્ગ શું કરે છે, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ના પરિણામ કે સ્વરૂપને વળગી રહે. શ્રદ્ધાએ પણ સ્વરૂપને વળગવું, જ્ઞાનથી પણ સ્વરૂપને વળગવું, અને આચરણથી પણ લીન થઈને સ્વરૂપને વળગવું. માટે સ્વરૂપની મુખ્યતા લીધી, પછી ભાવના લીધી, એમાં નિશ્ચય ભક્તિ અધિકાર ચાલ્યો છે. એ માર્ગને એની પ્રશંસા કરી છે આખા ગ્રંથમાં. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ માર્ગને પ્રશંસા કહો, ભક્તિ કહો, એને માર્ગ ભક્તિ કહે છે. અને એ માર્ગમાં ઉભેલા મહાત્માઓ પ્રત્યેની ભક્તિ તેને પણ માર્ગ ભક્તિ કહેવામાં આવે છે. ધર્માત્માઓ પ્રત્યેની ભક્તિને માર્ગ ભક્તિ કહે છે. જો ધર્માત્મા પ્રત્યે ભક્તિ ન હોય તો એને માર્ગ ભક્તિ રહેતી નથી. એક ધર્માત્મા પણ અનાદર કરે એટલે અનંતાનો અનાદર થઈ જાય, આમ થાય, ત્રણેય કાળના અનંતાનો થઈ જાય. એવી માર્ગ ભક્તિ છે. એ પોતાના સ્વરૂપમાં, સ્વરૂપને માર્ગ અવલંબીને ઉત્પન્ન થાય છે નિશ્ચયથી. તો એ સ્વરૂપમાં એને જોડાણ છે એટલે એને યોગ ભક્તિ પણ કહે છે. શું? અને નિર્વાણનું કારણ હોવાથી એને નિર્વાણ ભક્તિ પણ કહેવામાં આવે છે. એક ડઝન શબ્દો મળે છે ભક્તિના વિશેષતાઓ વાળા વ્યવહાર અને નિશ્ચયના દ્યોતક એવા એક ડઝન શબ્દો મળ્યા છે જુદી જુદી જગ્યાએ. કહે છે કે અહીંયા મિથ્યાત્નું કારણ છે. શું એ મિથ્યા જ્ઞાનનું કારણ? શું કે મિથ્યા દર્શન, મિથ્યાત્ની પ્રકૃતિમાં તારે જોડાવું તે, આત્મામાં ન જોડાવું તે. અસ્થિ નાસ્તિ બે લીધી. અસ્થિથી તું મિથ્યાત્ના ઉદયમાં જોડાશ, નાસ્તિથી તું આત્મામાં જોડાતો નથી. બે વિદ્યમાન છે, ઉદય વિદ્યમાન છે અને આત્મા વિદ્યમાન છે. આત્માને પડતો મૂકીને ઉદયને વળગે છો, આ સીધી વાત છે. એટલા માટે જે આત્મામાં સાવધાન નથી એને આત્માની અરુચિ કીધી છે. અને એ અરુચિને વધારે સમજાવવા માટે એને આત્મા પ્રત્યેનો દ્વેષ કીધો છે. શું કીધો છે? આનંદજીએ ગાયું, દ્વેષ અરોચક ભાવ. શું? આત્મા પ્રત્યેનો દ્વેષ છે, આત્માનો અરોચક ભાવ તે દ્વેષ છે. આત્મા પ્રત્યેનો દ્વેષ છે. દ્વેષમાં શું કર્યું કે આત્માને મૂક્યો ઊંચેથી પડતો અને વળગ્યો ઉદયને, આમ છે. આ બહુ મોટો અપરાધ ગણવામાં આવ્યો છે ને એના ફળમાં સંસાર પરિભ્રમણ છે. દેખાતો નથી એમ કોણ કે છે? આત્મા ફાત્મા દેખાતો નથી એમ કોને જાય? કોને લાગ્યું એવું? લાગ્યું કોને? આ સવાલ છે. જો અહીંયા આત્મા છે
એના કોણ
એવું જેને લાગે છે એ એક આત્મા છે એને લાગે છે એમ છે. કોઈ માણસ એવી મૂર્ખતા ભરી વાત કરે, જુઓ ભાઈ મારા મોઢામાં જીભ નથી એટલે હું બોલી શકતો નથી. શું કીધું એને? મારા જીભ જ નથી, હું ક્યાંથી બોલું? એટલે ઠીક, પણ આ શું કર્યું તે? જીભ નથી ને ક્યાંથી બોલું એ શું કર્યું તે? અને સંસ્કૃત ભાષામાં એને એનું ઇડિયમ છે. શું ઇડિયમ? એટલે કહેવત. વધતો વ્યાઘાત. શું? એને વધતો વ્યાઘાત કહે છે. કે જે વાત પોતે આત્માને થાપીને તો બોલે છે કે આત્મા જણાતો નથી, પણ એ શું કીધું? આત્માએ શું, આત્માને શું લાગ્યું કે આત્મા જણાતો નથી? એ વધતો વ્યાઘાત છે. એ જ આત્મા છે, જેને જણાતું નથી એ જ
આત્મા.
એ આત્મા છે એમ છે ખરેખર. એ મિથ્યા મોહના ઉદયથી, દર્શન મોહના ઉદયથી, અથવા દર્શન મોહમાં પરિણમન હોવાથી જ્ઞાન પણ મિથ્યા છે. અહીંયા શ્રદ્ધા કારણ અને જ્ઞાનને કાર્ય લીધું. શું? શ્રદ્ધા કારણ લીધી અને જ્ઞાન કાર્ય લીધું. એમાં શું હેતુ છે? જેમ વિષના સંયોગથી ભોજનને પણ વિષરૂપ કહેવામાં આવે છે, વિષ તો થોડું છે ભોજનની અંદર, વિષ તો થોડું છે પણ આખા ભોજનને શું કહેવાય? વિષરૂપ. તેમ મિથ્યાત્વના સંબંધથી જ્ઞાન પણ મિથ્યા જ્ઞાન નામે નામ પામે છે. એમાં બહુ સારી ચર્ચા કરી છે કે દર્શન એમાં હેતુ શું છે, કે મુમુક્ષુની ભૂમિકામાં જીવનું ધ્યાન જ્ઞાન ઉપર જાય છે, સમજણ ઉપર જાય છે અને આચરણ ઉપર જાય છે, પણ દર્શન ઉપર એનું ધ્યાન જતું નથી એમ કહે છે. તો પ્રશ્ન એ કર્યો ને, સમજીએ છીએ તો બરાબર, પછી શું કારણ છે? પ્રશ્ન તો એ પૂછ્યો ને, સમજી છીએ તો બરાબર, પછી શું કારણ છે? કે આ દર્શન મોહનું કારણ છે. ઠીક, શ્રદ્ધાના પરિણમને અને જ્ઞાનના પરિણમને પરસ્પર નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. આમાં આ નિમિત્ત પડે છે ને આમાં આ નિમિત્ત પડે છે, ભૂમિકા અનુસાર જુદી જુદી વાત છે.
બરાબર,
ભૂમિકા અનુસાર જુદી જુદી વાત છે. જેનો દર્શન મોહ મંદ પડે, અનુભાગ ઘટે, એની જ્ઞાનમાં નિર્મળતા મુમુક્ષુની ભૂમિકાને યોગ્ય આવ્યા વગર રહે નહીં. જેને સાચું જ્ઞાન કરીને આત્મહિત કરવાની ભાવના થાય અને સાચી સમજણ કરવામાં પ્રયત્નને જોડે, જ્ઞાન પ્રધાન પુરુષાર્થ કરે, એનું દર્શન મોહ મંદ થયા વિના કરીએ નહીં. આમ બે ને પરસ્પર મુમુક્ષુની ભૂમિકામાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. એટલે અહીંયા એ રીતે વાત કરી કે મિથ્યા જ્ઞાન નું કારણ મિથ્યા દર્શન છે. બહુ સારી ચર્ચા કરી છે, શાસ્ત્રીય પદ્ધતિથી આગમ પદ્ધતિથી બહુ સારી ચર્ચા કરી છે. તો અહીંયા પ્રશ્ન કરે છે કે અહીં જ્ઞાનાવરણ નું નિમિત્ત તમે કેમ કહેતા નથી? જ્ઞાનની ભૂલ છે તો તમે જ્ઞાનાવરણ નું નિમિત્ત કહો ને. જ્ઞાનની ભૂલમાં તમે મોહને શું કરવા નિમિત્ત બનાવો છો? ઇન્દોરમાં આ ચર્ચા, હિન્દ ખંડવામાં આ ચર્ચા ચાલુ હતું. ઇન્દ્રચંદ્ર જ્ઞાનાવરણ ન લેવાય, અહીં મોહ લેવો પડે. જ્ઞાનનું આવરણ જુદી વસ્તુ છે, મોહનું આવરણ જુદી વસ્તુ છે. શું શું કહે છે? બહુ સ્પષ્ટ વાત છે, ઉત્તર આપે છે કે જ્ઞાનાવરણના ઉદયથી તો જ્ઞાનના અભાવરૂપ અજ્ઞાન ભાવ હોય છે. શું અહીંયા કેવું છે? શું કે જ્ઞાનનો અભાવને પણ અજ્ઞાન કહેવાય છે અને જ્ઞાનની વિપરીતતાને પણ અજ્ઞાન કહેવાય છે. અભાવરૂપ અજ્ઞાનમાં જ્ઞાનાવરણ નિમિત્ત છે, પણ વિપરીતતા રૂપ અજ્ઞાન છે એમાં દર્શન નું નિમિત્ત છે એમ કે છે, એમાં જ્ઞાનાવરણ નિમિત્ત નથી. આમ બે પ્રકારે અજ્ઞાન છે, અને એ જે અભાવરૂપ અજ્ઞાન છે એ 12મા ગુણસ્થાનના છેડા સુધી છે. ક્યાં સુધી છે? 12મા ગુણસ્થાનના છેડા સુધી અજ્ઞાની કહેવાય, પણ એ અભાવરૂપ અજ્ઞાન લેવું છે. અને અહીંયા જ્યાં દર્શન નો વિલય થયો ત્યાં ચોથા ગુણસ્થાન થી જ્ઞાની કહેવાય, અને અજ્ઞાની ન કહેવાય. તો અહીંયા અપેક્ષા બદલી, શું કે વિપરીત જ્ઞાન ત્યાં રહેતું નથી, વિપર્યાસ બધા શાંત થઈ ગયા. જો જ્ઞાનાવરણ ના ઉદય થી તો જ્ઞાન ના અભાવ રૂપ અજ્ઞાન ભાવ એટલે અલ્પજ્ઞતા રહે છે. જ્ઞાનાવરણ ને કારણે શું રહે છે? અલ્પજ્ઞતા રહે છે. તથા છે જ્ઞાન નો બી ભાવ, કઈ જ્ઞાન નો સ્વભાવ નથી, શું પણ એનો પ્રકાર જુદો છે. શું એમાં જાતિ નો કામ આવે? એ જ્ઞાન ના અભાવમાં જાતિ સાથે સંબંધ નથી. અહીંયા તો સમ્યક મિથ્યાની જાતિ સાથે સંબંધ છે જ્ઞાન ની. હું જાતિ જુદી વસ્તુ છે, હું અને ગતિ જુદી વસ્તુ છે. તથા તેના ક્ષોભ સમથી કિંચિત જ્ઞાન રૂપ મતિ શ્રુત આદિ જ્ઞાન હોય છે, અને જેટલો જ્ઞાનાવરણી નો ક્ષોભ સમ થાય એટલો ઉઘાડ ગણીને એને મતિ શ્રુત જ્ઞાન કહેવામાં આવ્યું છે. તત્વાનુશીલન માં તો લીધું છે, શું નિમિત્ત ઉપાદાન લીધી ને, જ્ઞાન ગુણ ની જ્ઞાન અજ્ઞાન રૂપ ગતિ. શું ગતિ એટલે? શું જેટલો વિકાસ થયો એટલી ગતિમાં એ આગળ વધ્યો, જેટલો ઉઘાડ વધ્યો એટલો. અને અજ્ઞાન રૂપ છે, શું સ્વપર પ્રકાશક શક્તિ, ગતિ શક્તિ અને જાતિ, અને સમ્યક મિથ્યા રૂપ જાતિ. ગતિ જાતિ અને શક્તિ ત્રણ ને ચોથો ભેદ સત્તાનો એમણે લીધો. સત્તા કેટલી? પોતાના સ્વદ્રવ્ય પ્રમાણ, સ્વક્ષેત્ર પ્રમાણ, સ્વદ્રવ્યમાં સ્વક્ષેત્ર પ્રમાણ લેવું. હું દ્રવ કઈ ના, એક ક્ષેત્ર લેવું છે, સ્વક્ષેત્ર પ્રમાણ. કીડીની સત્તા કેટલી એના જ્ઞાનની? કે કીડીનું ક્ષેત્ર હોય એટલી. હાથીની કેટલી? કે હાથીનું ક્ષેત્ર હોય એટલી. એ ચાર ભેદ લીધા છે, સત્વાનું શીલનમાં આપણે લીધા છે. એવું ન જાણે, પડખા ન જાણે ને તો એકમાં બીજાને મેળવીને પછી કારણ વિપરીતતા ને કાર્ય વિપરીતતા ને સ્વરૂપ વિપરીતતા ને ભેદાભેદ વિપરીતતા થયા વગર રહે નહીં, આ ગડબડ ઉભી થાય છે. એ વિશે આપણે હજી ઓછો ચર્ચાય છે. આમ તો ગુરુદેવે પ્રવચનમાં તો બધું ઘણું સ્પષ્ટ કર્યું છે. આજે પ્રવચન અધ્યાત્મ સંદેશ, અધ્યાત્મ સંદેશમાં તો પ્રવચનો બધા આવી ગયા છે ગુરુદેવના, પણ આજે આપણા મુમુક્ષુઓમાં એ પ્રકરણ બધા ઓછા ચર્ચાય છે, એટલે ઓછા પ્રચલિત ઓછા છે. શું ગુરુદેવ તો ઘણું સ્પષ્ટ કર્યું છે. શું કહે છે કે ક્ષોષમ થી કિંચિત જ્ઞાન રૂપ મતિશ્રુત જ્ઞાન હોય છે, એ જ્ઞાનની ગતિ છે, એ જાતિની વાત ચાલતી નથી અહીંયા. હવે જો તેમાંથી કોઈને મિથ્યા જ્ઞાન અને કોઈને સમ્યક જ્ઞાન કહીએ તો એ બંને ભાવ મિથ્યા દ્રષ્ટિ વા સમ્યક દ્રષ્ટિમાં હોય છે, તેથી એ બંનેને મિથ્યા જ્ઞાન અથવા સમ્યક જ્ઞાનનો સદભાવ થઈ જાય, જે સિદ્ધાંત વિરોધ છે. ક્ષોભસમ તો બે જીવને હોય છે. જો આ દેવીલાલજીનો જવાબ આવ્યો, ઘર તો બેને હોય છે, તો એ સિદ્ધાંત વિરુદ્ધ થાય, બે ની વાત સરખી નથી, જાતિ ફેર છે અહીંયા. શું હવે જો તેમાંથી કોઈને મિથ્યા જ્ઞાન તથા કોઈને સમ્યક જ્ઞાન કહીએ, જાદુ જાણતો એને સમ્યક જ્ઞાન કહીએ, ઓછું જાણતો એને મિથ્યા જ્ઞાન કહીએ, તો પછી કોઈ જ્ઞાનીનો ઉઘાડ ઓછો હોય તો એને મિથ્યા જ્ઞાની કહેવા પડે, અને કોઈ મિથ્યા દ્રષ્ટિ વિદ્વાનને ઉઘાડ ઘણો હોય તો એને સમય દ્રષ્ટિ કહેવા પડે. જો આ જાતિ ભેદ નહી ઓળખાવાને લીધે મુમુક્ષુઓને પણ વ્યામોહ થાય છે. કોઈ ઉઘાડવાળા જીવોને જોઈને એની પાછળ એને જ્ઞાની માનવા લાગી જાય છે. બહુ જાણે છે, અમને તો ઘણી ખબર પડે છે, માટે અજ્ઞાની હોવા જોઈએ એમ નથી. આ ઓછું જાણે છે માટે અજ્ઞાની છે, આ જાજુ જાણે છે માટે અજ્ઞાની છે. એમ જો સમ્ય જ્ઞાન ને મિથ્યા જ્ઞાન હોય તો બંને ભાવ બંનેમાં દેખાય છે. સમ્યક દ્રષ્ટિ ઓછા ઉઘાડવાળા દેખાય છે ને વધારે ઉઘાડવાળા દેખાય છે. મિથ્યા દ્રષ્ટિ ઓછા ઉઘાડવાળા દેખાય ને વધારે ઉઘાડ, બેમાં એ વાત દેખાય છે. તેથી બંનેને મિથ્યા જ્ઞાન થતા સમ્ય જ્ઞાનનો સદભાવ થઈ જાય. જ્યાં ઉઘાડ જાજો ત્યાં સમ્ય જ્ઞાન ગણો, જ્યાં ઉઘાડો છો ત્યાં મિથ્યા જ્ઞાન ગણો. માટે એ સિદ્ધાંત વિરુદ્ધ છે, એ વાત સિદ્ધાંત વિરુદ્ધ છે. બહુ ચોખ્ખી વાત નથી, સિદ્ધાંત વિરુદ્ધ વાત છે. માટે અહીં જ્ઞાનાવરણનું નિમિત્ત બનતો નથી. માટે તું જ્ઞાનના કોઈના જ્ઞાનના ઉઘાડમાં મોહ પામતો નહીં એમ કે છે. કોઈ જીવના જ્ઞાનનો ઉઘાડ જોઈને તું મોહ નહીં પામતો કે આ જ્ઞાની છે, કેમ કે મિથ્યા દ્રષ્ટિને અગિયાર અને નવ પૂર્વનો ઉઘાડ હોય શકે છે. એ કઈ જ્ઞાનની જાતિ સાચી નથી, જાતફેર જ્ઞાન છે એમ કે છે. શું માણસ માણસમાં જાતફેર નથી થતું? એટલા માટે તો દ્રષ્ટાંત આપ્યું પુણ્ય પાપ અધિકારમાં કુંકુંદ આચાર દેવે. શું કે ભલે ને ચંડાળનો છોકરો બ્રાહ્મણીને ત્યાં બ્રાહ્મણને ત્યાં ઉછર્યો, બ્રાહ્મણી એને મોટો કર્યો, અને ભલે ને એ ટીલા ટપકા કરે ને ત્રણ વખત સંધ્યા કરે, એની જાત ફેર છે. એ જાત ફેર છે, એ જાતિ ઓળખાવા માટે ત્યાં વાત ચાલી છે. તો પુણ્યની જાત જુદી છે અને ધર્મની જાત જુદી છે, એ જાતે સમજાવી છે. બહુ મહત્વનો વિષય લીધો છે. બે રીતે ધર્મના ક્ષેત્રમાં જીવો ભૂલાવામાં પડે છે. એક પેલો ત્યાગ જોઈને, બહુ સ્થૂળ બુદ્ધિ વાળા ને બાહ્ય દ્રષ્ટિ જીવો હોય એ ત્યાગ જોઈને ભૂલાવામાં પડે. હા જો તો ખરા, બધું છોડી દીધું, દુકાન છોડી દીધી, કુટુંબ છોડી દીધું, કપડા છોડી દીધા, ઉઘાડાય પગે, ઉઘાડાય શરીરે, ઉના પાણી પીવા, એક વખત આહાર, બધો આહાર છોડી દીધો, બે ત્રણ વખત ચાર વખત ખાતા થઈ, આ ત્યાગમાં ભૂલાવામાં પડી જાય છે. અને એથી કાંઈક ઓલી બુદ્ધિવાળા હોય તો જ્ઞાનના ઉઘાડમાં ભૂલાવામાં પડી જાય છે. આ બે બે ભૂલ છોડાવી દે એવું છે, એ બે ક્ષોભ સંભાવ છે. એ જ્ઞાન ગુણનો ક્ષોભસમ છે, એ ચારિત્ર ગુણનો ક્ષોભસમ છે. તું જાતિ પરખતા શીખજે, જાતિને ઓળખતા શીખજે, ઉઘાડમાં ભરમાય નહીં એમ કહેવું છે. ચિત્ર ભાવ આવેલો જશે, એની ભાઈ તારો ભાવ આવેલો જશે. જાતિ ઓળખા યથાર્થતાથી શરૂઆત કરી છે, એટલે એ તો પ્રકરણ ચાલે છે. અહીંયા આ તો એક પડખું સ્પષ્ટ કરે છે કે અહીંયા ભૂલ નહીં કરતો. બાકી યથાર્થતા, પ્રયોજનભૂતમાં યથાર્થતા ન હોય અને પ્રયોજનભૂતમાં ભૂલ થાય એટલે સમજી લઉં આની જાત ફેર છે, જ્ઞાનની જાત આમાં ફેર છે. ઠીક, મને ગમી ચલાવે ને એમ કે ધર્મનો પ્રચાર કરે, વ્યાખ્યાનો હે અનુવાદ કરે, આ બધું કરે, લેખ લખે, અનુવાદ કરે, પ્રવચન આપે, બધું લ્યો ને, શાસ્ત્ર બનાવે, પુસ્તક બનાવે, શું ગમે તે કરે, શું બધું વાત કરજે એમ કે છે. એનો વેશ ગમે તે જાતનો હોય, એ ઉદ્યાધીન છે, તું બધું વાત કરજે. એકલો ખાલી એની યથાર્થતા ને અયથાર્થતા જોજે, બીજું કઈ જોતો નહીં. તારે પ્રયોજન ઉપર ની તીક્ષ્ણ દ્રષ્ટિ હોવી જોઈએ. શું આવ્યું આમાં? પ્રયોજન ઉપર ની તીક્ષ્ણ દ્રષ્ટિ ને સૂક્ષ્મ દ્રષ્ટિ આવવી, નહીતર નહીતર ભૂલ થશે, ભૂલ થયા વગર રહેશે નહીં.
સાવધાની રાખે તો સંચિત પરિણામ મળે ને,
ના, એ સંકેત પરિણામ નહી, પરીક્ષક પરિણામ કહેવા જોઈએ. અને શું કહેવા જોઈએ? એ પરીક્ષા કરી શકે છે એમ કહેવું જોઈએ. શંકા કરે છે એમ ન કહેવું, પણ પરીક્ષા કરી જાણે છે એમ સમજવું જોઈએ. સોનું સોનાને ના દાગીનાને લઈને કસોટી ઉપર ઘસે એટલે કઈ સોનામાં એને શંકા છે એમ કહેવાય? કસોટીએ ચડાવે એટલે કઈ શંકા કહેવાય નહીં. એ તો પરીક્ષા કરવાનો વિષય છે. અમે આજ્ઞા પ્રધાનીને ભગવાનનો સાચો શિષ્ય કહેતા નથી. જિનેન્દ્ર ભગવાન એમ કહે છે કે પરીક્ષા પ્રધાની તે જ મારો સાચો શિષ્ય છે, આજ્ઞા પ્રધાની તે મારો ખરો શિષ્ય નથી. કેમ કે તો અંધશ્રદ્ધા છે, એ તો અંધશ્રદ્ધા થઈ. અંધશ્રદ્ધા તો દુનિયા આખીના ધર્મમાં અંધશ્રદ્ધાથી જ બધા ધર્મ હાલે છે. જૈન દર્શનની વિશેષતા એ છે કે અહીંયા સમ્યક જ્ઞાન, જ્ઞાનપૂર્વક શ્રદ્ધાન થાય છે, માટે આંધળી શ્રદ્ધા નથી. પરીક્ષા કરવાની ભૂમિકા હોવી જ જોઈએ. પોતે પોતાના હિત અહિત રૂપ પરિણામને ઓળખતો હોવો જોઈએ, પોતે પોતાના પ્રયોજનને ઓળખતો અને સમજતો થતો હોવો જોઈએ, તો બીજાની વાતમાં પ્રયોજનને અપ્રયોજનને સમજી શકશે. નહીંતર ક્યાંથી સમજી શકશે? નહીંતર સમજી શકશે નહીં. પ્રયોજનની વાત બહુ મુદ્દાની વાત જે છે એ પ્રયોજનની છે. આમાં ત્યાં સુધી પ્રયોજનની વાત ઉપર એટલું જેટલું લક્ષ્ય જવું જોઈએ એટલું ન જાય તો ગોથું ખાવાની ત્યાં જગ્યા છે. અને એક વખત ગોથું ખાધું કે કેટલો હાઈલો ગયો ક્યાં એનો મેળ ખાવો મુશ્કેલ છે. આમ છે.